மகாதேவ்யாக்குப்சிரத்னம் ஷப்தஜேஷ்டரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜ்சந்திர ஜ்ஞான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 25 ஜனவரி 2009. ஸ்ரீமத் ராஜ்சந்திர வச்சனாமிருத் கிரம்வார் பத்திர சுவாத்தியாய் பத்திராங்க 509 આપણો સ્વાધ્યાય ચાલુ છે. એક પ્રશ્ન વિચારણામાં ગયા સ્વાધ્યાયમાં લીધો હતો, જીવ અને કાયા એ બંને જુદા છે, તથાપિ કર્મનું વેદવું કેમ થાય છે? ત્યાં એ જો વાત મૂકી હતી કે એ વેદન વેદતા જીવને જો અવિષમભાવ થાય તો એ જ્ઞાન યોગ છે, અને વિષમભાવ થાય તો ત્યાં એને જ્ઞાન યોગ નથી, એનું જ્ઞાનીપણું ત્યાં શંકાસ્પદ કહ્યું છે. તો ત્યાં સુધી એને સંપૂર્ણ અવ્યાબાદપણું પ્રગટતું નથી. એટલે જ્ઞાનથી જીવ અને કાયા જુદા છે એમ પ્રતીતિ થયા પછી કર્મની જે સ્થિતિ ઉદયમાં આવે ત્યારે તે સ્થિતિમાં તેની ભિન્નતાનું પણ જ્ઞાન હોવાને કારણે એ જ્ઞાની પુરુષ એ કર્મના વિપાકની અસરથી દૂર રહે છે, એના પરિણામોની અંદર કોઈ અસર થતી નથી. બીજો પ્રશ્ન, પરમાત્મા સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતા કઈ બાદ છે કે કેમ? એ પ્રકારનો પ્રશ્ન છે. પરમાત્મા સ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે. વ્યાપકપણે પરમાત્મા સ્વરૂપ સર્વત્ર છે કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. પ્રશ્ન મૂક્યો છે કે પરમાત્મા પણ આત્માની જે શુદ્ધ ઉત્કૃષ્ટ સહજ અવસ્થા છે એ તો સર્વ ઠેકાણે સરખું છે, તો સિદ્ધ અને સંસારી જીવ પણ સરખા છે. સર્વ જીવ છે સિદ્ધ સમ અથવા આત્મા સો પરમાત્મા, જો એ વાત કરીએ તો સિદ્ધ અને સંસારી જીવ બંને સરખા છે. ત્યારે પ્રશ્ન એમ કર્યો છે કે ત્યારે સિદ્ધની સ્તુતિ કરતા કઈ બાદ છે કે કેમ? તો કૃપાળુ દેવામાં લખ્યું છે કે પરમાત્મા સ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે, અને વ્યાપકપણે પરમાત્મા સ્વરૂપ સર્વત્ર છે કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે તે યથાર્થ છે. જીવ સિદ્ધ હોય કે સંસારી હોય, મુખ્યત્વે એના બે ભાગ પડે. કર્મ સહિત જીવ એ સંસારી જીવ, કર્મ રહિત જીવ એ સિદ્ધ જીવ. એ બંને જીવો, બંને પ્રકારના જીવો સમસત્તાવાન સ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે તે યથાર્થ છે. જ્ઞાની પુરુષ કહે છે કે બંનેમાં સત્તાએ પરમાત્મા પણ બંનેમાં સમાન છે, સમસત્તાવાન છે, એમાં પરમાત્મા પણ એ બંનેની અંદર કોઈ ભેદ છે એવું નથી, એને સત્તામાં પડેલું છે. તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિશે તે સત્તા સત્તાપણે છે. એટલે સિદ્ધની અંદર એ જે સત્તા છે એ પ્રગટ છે, જેવું જીવનું સહજ સ્વરૂપ છે તેવું સહજ સ્વરૂપ સિદ્ધના અવસ્થાની અંદર સિદ્ધની પર્યાયમાં રહેલા જીવમાં એનું સત્તાપણું જેટલું છે, આત્માની જે શક્તિ છે, અનંત ગુણોની જે શક્તિ છે તે બધી જ પ્રગટ છે. એ ગુણોને આધારિત જે એનું પ્રગટીકરણ છે એ પરિપૂર્ણ રીતે પ્રગટમાં છે. અને સંસારી જીવને વિશે તે સત્તા પણે છે. એ સત્તા છે ખરી, પણ પ્રગટમાં નથી, અવરાયેલી છે. એટલે એ સત્તા પ્રગટ નથી, તિરોહિત ભાવે છે, આવિર્ભાવ ભાવે નથી. એટલે એને ત્યાં સંસારી જીવની અંદર એવી જ સંભાવના છે, સંભાવના છે. કેમ કે સત્તામાં એ શક્તિ પડેલી છે, માત્ર એ શક્તિને જાગૃત કરી નથી, અનાવૃત કરી નથી, નિરાવરણ કરી નથી. આ બધી અપેક્ષાએ જોતા એ સત્તામાં છે. સત્તાની શક્તિ સિદ્ધની શક્તિ સમાન છે, પણ છે સત્તામાં, પ્રગટમાં નથી. સંસારી જીવમાં જે શક્તિ આત્માની સહજ, પૂર્ણ અને શુદ્ધ, તે પ્રગટમાં નથી. જેમ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિશે અગ્નિ સત્તા પણે છે, તે પ્રકારે ઉદાહરણ આપ્યું છે કે અગ્નિ છે એ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે, એનો પ્રકાશ જોઈ શકાય છે, એની જ્યોત જોઈ શકાય છે, એની ઉષ્ણતા અનુભવી શકાય છે. હાથ દાજે પ્રગટ છે, અગ્નિનું સ્વરૂપ દીવાની અંદર જે છે તે પ્રગટ છે. એવું ચકમકમાં છે, એક પ્રકારનો એવો પથ્થર છે અથવા અરણી નામનું એક લાકડું આવે છે, એ પણ એની અંદર આ બધી સત્તા પણ ગુણો છે એના, અગ્નિના. એ પણ અગ્નિ પ્રગટાવી શકે. જેમ દીવા પાસે કોઈ પણ પદાર્થ લઈ જઈએ બીજો દીવો, તો દીવો પ્રગટાવી શકાય છે, કેમ કે દીવાનો અગ્નિ પ્રગટ છે. ચકમકને પરસ્પર ઘર્ષણ આપીને એમાંથી તણખા ઉત્પન્ન કરી શકાય છે. તણખા એ અગ્નિનું સ્વરૂપ છે. એ અગ્નિ એ ચકમકમાં છે તો કોઈ કે એમાં તો કઈ દેખાતો નથી, તો કોઈ પ્રયોગ, વિશિષ્ટ પ્રયોગ થાય તો એની અંદર અગ્નિ પ્રગટાવી શકાય. એટલે જાણકાર એમ કે આમાંથી અગ્નિ પ્રગટશે. શું કામ? સત્તામાં છે, સત્તામાં છે માટે ચકમકના પથ્થરમાં અગ્નિ પ્રગટે. પણ બીજા બે કાળાપાણા ભેગા કરીએ તો ન પ્રગટે. શું કામ ન પ્રગટે? સત્તામાં નથી, સત્તામાં નથી એટલે આવિર્ભાવ થઈ શકે નહીં. સંસારી જીવોની અંદર પણ સિદ્ધપણું સત્તામાં છે. તો એ કહે છે કે ચકમકને વિશે અગ્નિ છે પણ સત્તા પણે છે. સત્તા પણે છે એટલે પ્રોબેબલ, શાંત ભાવે, સુસપ્ત અવસ્થામાં છે, એને જાગૃત કરી શકાય છે. એટલે આપણે જે મંગલાચરણમાં કહીએ છીએ કે આ સત્પુરુષના વચનામૃત બોધ અને સત્સંગ શું કરે છે, તો સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર. પણ એ ચેતનને જાગૃત ક્યારે કરી શકે? ચેતન અંદર હોય તો ને. સત્તામાં ચેતન છે, સત્તામાં આત્મા છે, સત્તામાં આવું ચૈતન્ય પરમ શુદ્ધ છે, માટે એને સત્સંગ, એને મુદ્રા અને એને સત્પુરુષના વચનામૃત જળમાં શું કરી શકે? કઈ ન કરી શકે. અરે જે જળ પદાર્થ ઉપર સત્પુરુષની મુદ્રા ચિત્રવામાં આવી છે અથવા તો એ શિલ્પમાંથી એને આકાર આપવામાં આવ્યો છે, એમાં શું થાય? જે પુસ્તકની અંદર સત્પુરુષના બોધ વચનો છે, પુસ્તકનું શું થાય? તો કે પુસ્તકમાંથી આત્મા પ્રગટતો નથી, પણ એ પુસ્તકના સહારે જીવની અંદર પ્રગટી શકે છે. કારણ કે જીવમાં સત્તાપણે ચૈતન્ય રહેલું છે, જળમાં સત્તાપણે પણ ચૈતન્ય છે નહીં. જ્ઞાન એ આત્માનો ગુણ છે, તો જ્યાં જ્યાં આત્મા છે, જીવિતવ્ય છે, ત્યાં જ્ઞાન છે. ભલે શાંત હશે, સુસુપ્ત હશે, પણ સત્તાપણે પણ ત્યાં જ્ઞાન રહેલું છે. એટલે પ્રત્યેક જીવ સિદ્ધ સમાન છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એ ડિવાઇન છે, સત્તા પણ છે. તો એ ચકમક અને દીવાના અગ્નિ જેવું એકમાં સ્પષ્ટ છે અને બીજામાં સત્તા પણ છે. સંસારી જીવોમાં એ ચૈતન્ય પણ પરમાત્મા પણ છે ખરું, પ્રત્યેક જીવ પરમાત્મા છે, સત્તા પણ છે. એ સત્તાનું જો પ્રગટીકરણ થાય તો એનું પૂર્ણ સ્વરૂપનો આવિર્ભાવ થઈ શકે. દીવાને વિશે અને ચકમકને વિશે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે અને શક્તિપણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી. તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તે જ સૌ સંસારી જીવને વિશે છે. હવે દીવાનો અગ્નિ અને ચકમકનો અગ્નિ એમાં ભેદ શું છે? તો કે એકનું પ્રગટપણું ને સત્તાપણાનો ભેદ છે, એની તારતમ્યતા હોઈ શકે એ અગ્નિના ગુણની, પણ અગ્નિપણે તો સમ છે. જાતિપણે ભેદ નથી, જાતિ એની અગ્નિની જ છે. પછી એમાં એકમાં કંઈ હળવી માત્રા હોય, બીજામાં ઉત્કૃષ્ટ માત્રા હોય, એ બધું સંભવિત છે. એ કેટલા પ્રમાણમાં પ્રગટ થાય છે એના આધાર ઉપર છે, પરંતુ એની જાતિ એક જ છે. તો પણ વ્યક્તિપણે આની અંદર પ્રગટપણું છે, એ દીવામાં અગ્નિનું પ્રગટપણું અતિ સ્પષ્ટ છે, અત્યંત સ્પષ્ટ છે, એટલું ચકમકમાં નથી. ચકમકનું અગ્નિપણું બધાના લક્ષમાં ન આવે, પરંતુ દીવાનું અગ્નિપણું તો સૌ કોઈ અનુભવી શકે છે. તો એમ કહ્યું છે કે એ રીતે વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તે જ સૌ સંસારી જીવને વિશે છે. ભેદ માત્ર અપ્રગટપણાનો છે. તો ચેતન સત્તા સિદ્ધ પર્યાયમાં રહેલા જીવો અને સંસારી પર્યાયમાં રહેલા જીવો બંને વચ્ચે, બંનેમાં એ ચેતન સત્તા છે, પણ ભેદ કેટલો છે? અપ્રગટપણાનો. જેને તે ચેતન સત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. તો સિદ્ધની સ્તુતિ કરવામાં કંઈ બાદ નથી, કારણ કે સંસારી જીવને વિશે તે સત્તા પ્રગટ કરવાની છે. ભેદ તો એટલો જ છે કે સંસારી જીવને વિશે તે પરમાત્મા સ્વરૂપ પ્રગટ નથી અને સિદ્ધના જીવને વિશે તે પ્રગટ છે. હવે સંસારી જીવને તે પરમાત્માપણું પ્રગટ કરવું છે, તો એ પ્રગટાવવાનો હેતુ, જેમ કોઈ એક દીવો તૈયાર છે, એમાં દિવેલ છે, એમાં વાટ છે કોડિયા સહિતનું, પણ એને પ્રગટાવવા માટે પ્રગટ દીવાની સમીપ લઈ જવો પડે, પ્રગટ અગ્નિની સમીપ એને મૂકવો પડે. પ્રગટ અગ્નિ વિના આ દીવો પ્રગટી ન શકે. એટલે આ કહે છે કે એને પ્રગટાવવાનો હેતુ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે. સિદ્ધ ભગવંતનું સ્વરૂપ છે એમાં એની ચૈતન્ય સત્તા પ્રગટ છે, એટલે અને સંસારી જીવને એનું ચૈતન્ય સત્તાને પ્રગટ કરવી છે, આ હેતુથી સિદ્ધ ભગવંતની ઉપાસના વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. આત્માને આ પ્રકારનો એક નિજ સ્વરૂપનો વિચાર આવે છે. જ્યાં સુધી એ સત્તાગત સ્વરૂપ પોતાને ભાનમાં નથી ત્યાં સુધી એની ઉપાસના એ કેવી રીતે કરશે? એટલે જેનું પ્રગટ છે એ પ્રગટ સ્વરૂપ લક્ષમાં લઈને એ પોતે પોતાના અપ્રગટ સ્વરૂપને પ્રગટાવવા માટેની ઉપાસના એની કરે. ઉપાસના એટલે એની સમીપ રહેવું. તે સિદ્ધ પરમાત્માની ઉપાસના, જીન ભગવંતની ઉપાસના, આ ઉપાસના એટલે તદ્દન નજીક, ઉપાસ્ય એના જેવું, એના થકી પોતાનું ચૈતન્ય પ્રગટાવવું છે. તો એ પ્રગટ ચૈતન્ય હોવું જોઈએ, એની ઉપાસના થાય. દીવો દીવા પાસે જ લઈ જવો પડે, બીજું સામે એવું જ કોડિયું છે પણ નહીં મળે. એ કોડિયું બહુ સરસ મજાનું રૂપાળું હોય તો એથી કઈ દીવો ન પ્રગટે, મોટું હોય એથી પણ ન પ્રગટે, એ પ્રગટ હોવું જોઈએ. એટલે પરમ કૃપાળુ દેવે તો પોતાનું ચૈતન્ય પ્રગટાવવા માટે એને કહ્યું કે આત્મ સ્વરૂપ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. આમાં કઈ ભેદ નથી બંનેમાં, ભેદ માત્ર વ્યક્તિપણાનો છે, પ્રગટપણાનો છે. એટલે આત્માને નિજ સ્વરૂપનો વિચાર કરવા માટે, આત્માએ આત્મ સ્વરૂપનો વિચાર કરવો હોય તો કયા અવલંબને કરે? તો કે જેનું સ્વરૂપ પ્રગટ છે, એવું સ્વરૂપ જેનું પ્રગટ છે એ તત્વના અવલંબને એ પોતે પોતાનો વિચાર, ધ્યાન અને સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે, જે કર્તવ્ય છે. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિશે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા, તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતા કંઈ બાધ જણાતો નથી. લક્ષ્ય એક જ છે કે સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે એવું વિચારવાનું. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે તો આત્મ સ્વરૂપ તો અત્યારે અગમ્ય છે, પોતાના લક્ષમાં નથી, અપ્રગટ છે, સત્તામાં છે. પણ સિદ્ધનું સ્વરૂપ તો પ્રગટ છે, એ પ્રગટ છે એટલે એવું જ મારું આત્મ સ્વરૂપ છે એમ વિચારીને આ આત્માને વિશે વર્તમાનમાં તેનું અપ્રગટપણું છે. જે આત્માને ઉપાસના કરવી છે, જે સાધક છે, જે ઉપાસક છે, જે જિજ્ઞાસુ છે, જે પુરુષાર્થી છે, જે મુમુક્ષુ છે, એને તો મારા આત્મપણું અત્યારે પ્રગટપણું નથી, સત્તામાં છે. આવી શ્રદ્ધાથી જ સાધનાની શરૂઆત થાય કે જો પદ તાકો વો પદ માકો, જે પદ તારું છે એ જ મારું છે, જે તું છે તે જ હું છું. તત્વમ અસી, તું તે છે જે ચૈતન્ય સ્વામી છો, તો સોહમ, હું પણ એ જ છું. તું શુદ્ધ ચિદરૂપ છે, હું પણ તે જ છું. તું પરબ્રહ્મ છે, હું પણ તે જ છું. આ જબરજસ્ત શ્રદ્ધા આત્મ સ્વરૂપ અને સિદ્ધ સ્વરૂપ એ વિશે કોઈ ભેદ નથી. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કઈ, લક્ષ્ય થવાની તેહનો કયા શાસ્ત્ર સુખદાય. તમામ શાસ્ત્રો એ બતાવે છે કે આ આત્મા છે અને પોતાનું સ્વરૂપ એ આત્મા છે. એ આત્મ સ્વરૂપ પોતાનું કેવું છે તો એને પ્રગટ સ્વરૂપનું અવલંબન, આવું જેવું સિદ્ધ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે કે જેમાં અઠય કર્મનો ક્ષય છે અને અનંત ગુણોનો વિકાસ કોઈ પણ પ્રકારના અંતરાય અડચણ વિના વિરોધ છે, એટલે અવ્યાબાદપણું જેની પાસે છે. સિદ્ધ ભગવંતના ગુણોનું અવ્યાબાદપણું છે તો એવું પ્રગટ છે તો કે છે એનો એ પ્રગટ છે અને વર્તમાનમાં મારું પોતાનું આત્મ સ્વરૂપ અપ્રગટપણું છે તેનો અભાવ કરવા. શબ્દ પ્રયોગ એટલો સરસ છે કે એ સ્વરૂપ પ્રગટાવવા નહીં પણ મારું અપ્રગટપણાનો અભાવ કરવા, મારામાં રહેલું સત્તાપણું પ્રગટ કરવાનું નહીં, અપ્રગટપણું એનો અભાવ કરવા. તો અપ્રગટપણું કોક કારણોને લઈને છે, કોક નિમિત્તને લઈને છે, એનો અભાવ કરવાનો છે. તો કરવાનું છે આત્માને શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવાનો છે, એમાં શું કરવાનું છે? મલિનતા ખસેડવાની છે, કોઈ નવી શુદ્ધિ ઉમેરવાની નથી, કોઈ ગુણો બીજા દાખલ કરવાના નથી કે લે થોડું દિવેલ પૂરી દઉં, થોડીક વાત કરવી તો કે ના આમાં કઈ નથી. એ સ્વયં જ્યોતિ છે, ચિર જ્યોતિ છે. તારે તો એને આવરણ કરનાર જે છે એનો અભાવ કરવાનો છે. તો જીવને કર્મનો અભાવ કરવાનો છે. આ આત્માનું સ્વરૂપ અપ્રગટનું કારણ શું? સત્તામાં હોવા છતાં અપ્રગટ છે એનું કારણ શું? તો કે કર્મનું આવરણ. આ બધા જ્ઞાની પુરુષોએ બહુ સરસ રીતે એક જ શબ્દ મૂકી દો, એને આવરણ છે. જીવને નિરાવરણ કરવો છે, જીવને અનાવૃત કરવો છે. જીવને બીજી રીતે તું શું સમૃદ્ધ કરવાનો હતો? છે જ પૂર્ણતા છે, સ્વયં પૂર્ણતા છે, પરિપૂર્ણતા છે. માત્ર એને જે પ્રગટ નથી એ અપ્રગટપણું એનું છે, એ જે કારણોને લઈને તેનું અપ્રગટપણું છે તેનો અભાવ કરવાનો છે. આખો માર્ગ પુરુષાર્થની દિશા લક્ષ્ય બંધાવી દીધો કે ઘણી વાર આપણે શું કરવું શું કરવું શું કરવું, તો આપણે આમ કરીને આમ લાવીને આમ નથી. આત્મામાં બધા જ ગુણો છે. તારું કામ શું? એ ગુણો અપ્રગટ હોવાને કારણે એનું અપ્રગટપણું જે કારણે હોય તેનો અભાવ કરવાનો છે. એટલે પોતાનો પ્રયત્ન પોતાના સ્વરૂપ પર જે આવરણ છે તે આવરણને ખસેડવાનો છે, મલિનતાને ખસેડવાનો છે. એટલે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. સુવર્ણ ચકચકિત જ છે, પરંતુ એના ઉપર લાગેલો મેલ અથવા કચરો જે મળ હશે એ દૂર કરવાનો છે. આ આખો મોક્ષ માર્ગની પ્રક્રિયા કે મલિનતા સેને કારણે છે, તો અભાવ કરવાનો છે. અભાવ કરવા તે સિદ્ધ સ્વરૂપનો વિચાર ધ્યાન તથા સ્તુતિ ઘટે છે એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતા કંઈ બાદ જણાતો નથી. જો આ પ્રકારનો વિચાર કરીને સિદ્ધની સ્તુતિ કરવામાં આવે, એનું પ્રગટ સ્વરૂપ લક્ષમાં આવે, પોતાનું અપ્રગટપણું લક્ષમાં આવે, તો એ અપ્રગટપણાનો અભાવ કરવા માટે સિદ્ધપણાની અંદરનું જે સ્વરૂપ પ્રગટ છે એનું લક્ષ્ય કરીને એની સ્તુતિ કરવામાં આવે તો બાદ નથી. પ્રશ્ન તો બહુ સરસ આવ્યો, આખો સ્વાધ્યાય કર્યો અને વિચાર થયો કે આવો પ્રશ્ન કેમ આવે કે સિદ્ધની સ્તુતિ કરવામાં કઈ બાદ છે કે કેમ કેમ, એમાં શું પ્રશ્ન? સિદ્ધની સ્તુતિ કરવામાં કઈ બાદ છે કે કેમ, આ પ્રશ્ન કર્યો છે. અને કૃપાળુ દેવે આ જવાબ લખ્યો, આ પ્રશ્ન કેવી રીતે ઉદ્ભવ્યો? સિદ્ધની સ્તુતિ કરવામાં વાંધો શું? એ તો સૌ કોઈ પણ જાણતા હોય જે સ્તુતિ કરતા હોય કે સિદ્ધ એ તો પરિપૂર્ણ અવસ્થા છે, એની સ્તુતિ કરવી છે, ભક્તિ કરવી છે, બાદ શું? વિચાર કર્યો, રચનામૃતની અંદર ક્યાંક ને ક્યાંક સંદર્ભ તો હોય જ ને, કોઈ વાત પરસ્પર સંદર્ભ વિનાની તો નથી જ. એટલે એ જોતા પત્રાંક 223 નો આપણે વિચાર કરી લીધો હતો અને એની અંદર એક સરસ વાત આવે છે. પાના નંબર 274 એટલે પાના નંબર 276 ઉપર આવશે. પત્રાંક 223માં એક વાત કૃપાળુદેવે મૂકી છે, એ વાતને આ સંદર્ભની અંદર આપણને કંઈક સુસંગતતા જણાય છે. વાત એ મૂકી છે કે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે. ઉદાહરણ આપ્યું છે પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પછીનું સૂત્ર આપ્યું છે કે પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવ્યે જીવને એ લઈ આવવી વિકટ છે. આ કૃપાળુદેવે અગાઉ પરાભક્તિ માટે થઈને આખી સમજણ આપી છે કે પરમાત્મા સાથે એકરૂપ થઈ શકાય, આત્માનું ને પરમાત્માનું એકરૂપ થઈ જવું, આવી જ લઈ. પણ એ કે છે એમાં પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવ્યે જીવને એ લઈ આવવી વિકટ છે. હવે સિદ્ધનું સ્વરૂપ કેવું? નિરંજન અને નિર્દેહ અરૂપી છે, અરૂપી સ્વરૂપ છે. અને કરવી છે ભક્તિ, કરવી છે સ્તુતિ, જોઈ છે પરાભક્તિ, પરમાત્મા સાથે એકરૂપ થવું છે, જેવું પરમાત્માપણું છે એવું જ પ્રગટ કરવું છે. સત્તામાં સરખું છે, પરમાત્મા સ્વરૂપ સરખું જ, ભલે સરખું રહ્યું, જો જીવના પુરુષાર્થની અંદર કયું તત્વ એ કે છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. એકવાર આવો કોઈ પ્રત્યક્ષ પુરુષ જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવું કોઈ ચરિત્ર એ નજર સમક્ષ આવે, એ અરૂપી નથી, એ અરૂપી નથી, એટલે એ દેહધારી છે, વિદ્યમાન છે, અથવા તો વિદ્યમાન હતું એક અપનિક્ષેપની અપેક્ષાએ, તો એ હતું. એના સર્વ ચરિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની ને નમસ્કારાદિથી માંડી ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી એવો શાસ્ત્રનો લક્ષ્ય છે. કયા શાસ્ત્ર સુખદાયી એ જે અંતિમ સંદેશમાં વાત મૂકી છે, અહીંયા 223માં શાસ્ત્રનો લક્ષ્ય આ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યો છે, અધિક શું કહેવું. અન્યત્ર આ વાતને બહુ મહત્વ આપીને વાત મૂકી છે ભાગવતમાં અને ગીતાજીની અંદર અનેક રીતે અનેકવિધ પ્રકારે આ વાતને સમજાવી છે કે જ્ઞાની પુરુષની ભક્તિમાં જ પરમાત્મા સાથેનું એકતાન સાધી શકાય છે. એને એ પ્રકારે પરમાત્મા સ્વરૂપ ઓળખીએ, એના સર્વ ચરિત્રમાં એક લક્ષ થવાથી એના અંતરમાં બિરાજમાન જે પરમાત્માપણું છે એ જ પરમાત્માપણું પોતાનું પ્રગટ કરી શકાય છે. એ કહે છે કે હવે એ વાત જૈનમાં કેવી રીતે કીધી છે. જ્ઞાની તીર્થંકર દેવના લક્ષ્ય થવા જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો અરિહંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. તો અહીંયા કૃપાળુ દેવે અદભુત વાત કે જુઓ, એક આખી 14 પૂર્વના સારૂપ નમસ્કાર મહામંત્રની અંદર આ સૂત્રને કેવી રીતે જ્ઞાનીઓએ ગુંથિત કર્યું છે કે નમો અરિયંતાણમ પદ પ્રથમ મૂક્યું અને નમો સિદ્ધાણમ પદ બીજું મૂક્યું. પ્રાપ્ત કરવું છે પરમાત્મા પણ તો બધે સરખું છે. આમાંથી આ પ્રશ્ન ઉઠ્યો હશે કે અમે આવી કોઈ જ્ઞાની પરમાત્માની ભક્તિ અથવા કોઈ મૂર્તિ પૂજાની સામે, ત્યારે તો ઘણો આ બધો પ્રશ્ન હતો મૂર્તિ પૂજાનો વિરોધનો વગેરે, તો કે અમે એમાં, અમારે તો આત્મા એ પરમ સિદ્ધ છે, એકાંત નિશ્ચય નહીં વાતો વાળા પણ આ જ બધી આવે છે. બસ પરમાત્માનું આપણે આત્મા એ જ પરમાત્મા છે, એ જ જ્ઞાન સ્વરૂપ છે, એની આરાધના કરીએ. તો એમાં અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ના, એ પરમાત્મા જ્ઞાની પુરુષ એ જે છે પુરુષ રૂપે ત્યારે એનું ઓળખાણ થાય અને એના ઓળખાણથી જ એની ભક્તિમાં એકતાર લઈ પણ સંભવે. અરૂપીની ભક્તિ કેવી રીતે થાય? સિદ્ધ પરમાત્મા છે એ પૂર્ણ સ્વરૂપ છે અને બરોબર છે, એ જ લક્ષ્ય છે, એમાં કોઈ વિવાદ નથી કોઈ સિદ્ધ પરમાત્માનો. એટલે કૃપાળુદેવે સમાધાન આપ્યું કે ભક્તિ કરતા કોઈ બાદ નથી, પણ બાદ એટલા માટે નથી કે એની અંદર જે છે પ્રગટપણું અને આપણી પાસે છે અપ્રગટપણું, તો આ પ્રકારે એનું પ્રગટપણું એ લક્ષમાં આવવું જોઈએ ને. અરૂપીમાં પ્રગટપણું લક્ષમાં લેવા માટેનું માધ્યમ શું? અર્યંત એટલે સદગુરુ છે, એ જ અર્યંત છે.
જે સદગુરુ છે તેરમાં ગુણસ્થાનક ની જ વાત છે, એથી નીચેના ની વાત વ્યવહારમાં છે.
આવરણ રૂપ જે કર્મ છે એવું એક પણ ઘાતી કર્મ જેને વિદ્યમાન નથી, અને જે માર્ગના ઉપદેષ્ટા છે, માર્ગના પ્રકાશક છે, આવા પુરુષનું ઓળખાણ થાય તો જીવને પોતાનું આત્મ સ્વરૂપ પ્રગટાવવામાં વિશેષ અનુકૂળતા રહે, પરાભક્તિ થઈ શકે. આ પુરુષની કે જેને આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, જે પોતે આત્મારૂપ છે એવી એની સામેની કોઈ પ્રતિમા છે તો એની અંદર એ પોતાની જાતને વિલીન કરી શકે છે. એટલે પ્રશ્નમાં આવો પેટા પ્રશ્ન ક્યાંકથી આવી ગયો, આ 223 માંથી સીધા આપણે 509 માં પહોંચી ગયા, અને ખૂબ વિચાર કર્યો કે આવો પ્રશ્ન કેમ થાય મુમુક્ષુને, કે સિદ્ધની સ્તુતિ કરવામાં બાદ શું. પણ બાદ કોણે કીધો છે, ક્યાં બાદ છે? સિદ્ધની સ્તુતિમાં બાદ છે જ નહીં. માર્ગની અંદર ચાલનારો સિદ્ધ એ તો પૂર્ણ સ્વરૂપ છે, પણ એની સ્તુતિ તમે કેટલી ઉપકારી થઈ શકે ને કેટલી નહીં. તો વ્યવહારિક માર્ગ શું છે? સૈદ્ધાંતિક માર્ગ તો બરોબર છે, સમસત્તાવાન છે બંને, પણ છતાં એક વચ્ચેની કડી, એક વચ્ચેનું માધ્યમ, અને એ આખું જીવંત પુરુષનું મૂક્યું છે. અરિયંત છે એ સયોગી કેવડી છે. આ સયોગી કેવડીનું સ્વરૂપ કેટલું બધું મહત્વપૂર્ણ છે એ વાત મૂકી છે, પણ કદાચ કોઈ બીજા નયને કારણે, બીજી કોઈ માન્યતાને કારણે આવો મનમાં આવે કે ના ના અમે તો સિદ્ધની જ સ્તુતિ કરશું, તો કૃપાળુદેવ કે જ બાદ નથી. પરંતુ પરાભક્તિની લય આવવી મુશ્કેલ છે. એટલે અંતિમ સંદેશમાં પણ કહ્યું કે જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં. ત્યાં જિનપદ મૂક્યું છે, સિદ્ધપદ નથી મૂક્યું. સર્વ જીવ છે સિદ્ધ સમ એ આત્મસિદ્ધિની ગાથામાં મૂક્યું છે, સિદ્ધાંતની અપેક્ષાએ, નિશ્ચય નયની અપેક્ષાએ. અને અહીંયા જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં થાય, લક્ષ થવાને તે એનો કયા શાસ્ત્ર, બધા શાસ્ત્રો કહ્યા છે કે આ લક્ષ થવા માટે કહ્યા છે કે આવું જે પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરનાર જે અરિહંત સ્વરૂપ છે, જે એટલે જ્ઞાની પુરુષ છે, જે પ્રત્યક્ષ છે, વિદ્યમાન છે, સયોગી કેવડી છે, સર્વજ્ઞતા છે અને પૂર્ણ વિતરાગતા છે, સર્વજ્ઞતા છે અને પૂર્ણ વિતરાગતા છે, અને ઘાતી કર્મ જેને નિશેષ કર્યા છે, અબંધ અવસ્થા છે, દેહ હોવા છતાં નિર્વાણની અવસ્થા છે. કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ, કેટલી ઉત્કૃષ્ટ અવસ્થા છે કે જે જીવને સહજ અવધારી શકાય અને એની ભક્તિમાં જીવ સહજ લીન થઈ શકે, પરાભક્તિની છેવટની હદ સુધી પહોંચી શકે એ જ્ઞાની પરમાત્મા. એમાં કોઈ જ્ઞાની અને પરમાત્મામાં કોઈ અંતર નથી. આવી રીતે એક સંદર્ભ અહીંયા મળે છે, છતાં કોઈ વિશેષ કોઈ પ્રકાશ પાડશે તેમાં આપણને તો લાભનું કારણ છે. પણ એક વાત અહીંયા આવી, પ્રશ્ન આવ્યો ત્યારે વિચાર થયો કે આવો પ્રશ્ન પૂછ્યો હશે કે સિદ્ધની સ્તુતિ કરવામાં બાદ છે, બાદ શું હોય? બાદ કઈ નથી, બાદ કઈ નથી. સિદ્ધની સ્તુતિ કરવી હોય કરવાની, એમાં શું, સિદ્ધની સ્તુતિ છે ને, કોઈ બીજાની નથી. પણ છતાં અરૂપીની છે, નિર્દેહની છે, નિરંજનની છે. અને આ જીવ જેને આ પ્રગટ કરવું છે એને કોઈ જ્ઞાની પુરુષની કૃપા જોઈએ છે, કોઈનો અનુગ્રહ જોઈએ છે, કોઈના યોગબળથી ચાલવું છે, એનામાં પ્રગટ કરવા માટે થઈને એવી પ્રકારનું માધ્યમ જોઈએ છે, યોગબળ, પારમાર્થિક જેને કહીએ. એ બધું તો કે આવો કોઈ જેને આવા પોતાના પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર થયો છે, એટલે જેને, એટલે કૃપાળુ દેવે 449માં આ વાત મૂકી છે, પેલા ખંભાતના કરસનદાસ પાસે, કે જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે, જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે તે પુરુષ થકી આત્મા જાણ્યો હોય તો જાણ્યો કહેવાય, એ સિવાય કરે તો એ તો પોતાની કલ્પના થશે. અરૂપીની અંદર કદાચ આવી ઉણપ રહી જાય, ક્ષતિ રહી જાય, ભૂલ રહી જાય એવી સંભાવના છે. જૈન દર્શન નિશ્ચય નયની સંધિ કરીને ચાલે છે અને માર્ગનું સ્વરૂપ માર્ગના અધિષ્ઠાતા એ અરિહંતને મૂક્યા છે. અરિહંતનું સ્વરૂપ એ જ આ બધા જ્ઞાની પુરુષોનું, આ બધા ગુરુ સદગુરુ. તો સદગુરુ કૃપાળુદેવે જે કહ્યો, જેના પાંચ લક્ષણ કીધા, એ કહ્યું કે મુખ્યત્વે તેરમે ગુણસ્થાનકે બિરાજમાન સર્વવીરતી પંચ મહાવ્રતનો ધારક અને સર્વવીરતી સર્વસંગ પરિત્યાગી આ સદગુરુ છે. પણ તેરમાની ઉપાસના કરે છે, કેમ કે અત્યારે તેરમા ગુણસ્થાનક વાળું એ કોઈ કદાચ આપણને એ પાત્ર ઉપલબ્ધ નથી કાળ અપેક્ષાએ. માટે ત્યાં અમે સદગુરુ કહ્યું છે છઠ્ઠા ગુણસ્થાનક બિરાજમાન એનું ઉપદેશ અવિરોધરૂપ છે. શું કામ અવિરોધરૂપ છે? કારણ કે એ કેવળ ચૈતન્ય દશાનો ઉપાસક છે, કેવળ જ્ઞાન દશાનો ઉપાસક છે અને એ સર્વજ્ઞતાના પંથે જ એની પોતાની નિર્ગ્રંથપણાની અંદર આગળ વધી રહ્યો છે. એને નિર્ગ્રંથતા છે, એથી નીચેનાને નિર્ગ્રંથતા નથી. વાત ગમે એટલી કરીએ તો એ દ્રષ્ટિએ એને કહ્યું છે અહીંયા કે એ જ્ઞાની પુરુષ એના અવલંબનથી જીવ પોતે પોતાના સ્વરૂપને પ્રગટ કરી શકે છે. અને અહીંયા પણ કોઈ બાદ નથી. સિદ્ધ પુરુષની સ્તુતિ કરે તો પણ કંઈ બાદ નથી. પ્રશ્ન ભેદ એટલો જ આવશે કે એને ઓળખવાની અંદર જો કંઈ પણ પ્રકારનો સામે એનો આદર્શ નહીં આવે તો એને એ સ્વરૂપ કદાચ અરૂપી સ્વરૂપ હોવાને કારણે, અહીંયા રૂપી સ્વરૂપ છે, અરિહંતનું સ્વરૂપ છે એ રૂપી છે. અને ત્યાં બધા નિક્ષેપ આપ્યા છે જ્ઞાની પુરુષોએ. નામ નિક્ષેપ છે, સ્થાપના નિક્ષેપ છે, દ્રવ્ય નિક્ષેપ છે અને ભાવ નિક્ષેપ છે. ચારેય નિક્ષેપથી અરિહંત પરમાત્મા પ્રગટ છે, જીવંત છે. નામ લઈએ, સિદ્ધનું શું નામ લેવાય? કોઈ નહીં. પણ નામ લે મહાવીર, એની અરિહંત અવસ્થાનો એ નિક્ષેપ છે. તો નામ નિક્ષેપ કોઈનું પણ નામ લેવાથી એની સાથે જોડાયેલું તમામ સામર્થ્ય પ્રત્યે આ જીવનું સામંજસ્ય પ્રગટે છે. મહાવીરનો ઉપાસક છું હું તો ત્યાં એને મહાવીર કહેતા મહાવીરના જીવન સાથે જે જે ગુણોનો આવિર્ભાવ થયો હોય એની સાથે. સ્થાપના પ્રતિમા છે, ચિત્રપટ છે, પાદુકા છે, અનેક પ્રકારે જેમાં એને પોતે એ પરમ તત્વની સ્થાપના કરી. એ કોઈ અરૂપી તત્વની સ્થાપના નથી. સ્થાપના કોઈ અરૂપીની ન થાય. સ્થાપના કોઈ અરૂપીની ન થઈ શકે, રૂપીની જ થાય. તો સ્થાપના નિક્ષેપ ત્યાં પણ એ ખુદ પરમાત્માનું સ્વરૂપ ભાવથી ત્યાં, એટલે એને તો પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ મૂકે છે કે એમાં આવા ગુરુઓ જ્ઞાનીઓ પ્રાણ પૂરે છે એટલે માત્ર પથ્થર મટી જાય છે, એ કાગળ મટી જાય છે, એ કાપડ મટી જાય છે, એ માટી મટી જાય છે અને એની અંદર એ પરમ તત્વ એનું પ્રતીક બનીને રહે છે. એ સ્થાપના નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ એનું આખું જીવન ચરિત્ર, એની ભૂતકાળની પર્યાયો, એ બધું દ્રવ્ય નિક્ષેપ, ભવિષ્ય નિક્ષેપ. સ્નાનિક મહારાજાની વિચાર કરીએ અને આવતી ચોવીસીના તીર્થંકર છે, એની ભૂતકાળની પર્યાયની અંદર આ ભરત ક્ષેત્રમાં ભગવાન મહાવીરના પરમ ઉપાસક અને વર્તમાન પર્યાયની અંદર અત્યારે પોતાના કર્મો દઈને કારણે નરક ગતિની અંદર એ જીવ સંભાવથી એ અવિષમ પરિણામે પોતાની કર્મધારાને વિધી રહ્યા છે. આ દ્રવ્ય છે. દ્રવ્યથી જીવની અંદર એનું પરમાત્મા પણ જ પ્રગટ થાય અને એ ઓળખી શકાય, પ્રતીતી શકાય, પોતાને પ્રતીતવું છે, અનુભવવું છે. તો આ દ્રવ્ય નિક્ષેપ એ પણ એટલો પરમાત્મા પ્રત્યક્ષપણું જ છે. ભાવ નિક્ષેપ, અને જ્યારે પોતાની પૂર્ણ સર્વજ્ઞતા પ્રગટે છે અને જ્યારે દેશના લબ્ધિ પ્રાપ્ત થાય છે, અનંત વીર્ય લબ્ધિ પ્રાપ્ત થાય અને ત્યારે માર્ગને જે પ્રકાશિત કરે, એ જે ભાવો છે સમવસણમાં બિરાજમાન પરમાત્મા જે દેશના આપે છે એ જે ભાવો છે એટલે આગમ વગેરે એ બધું ભાવ સ્વરૂપ છે પરમાત્મા. આપણે વાંચીએ ઉત્તરાધીન સૂત્ર વાંચીએ ત્યારે એ મહાવીરનું ભાવ સ્વરૂપની ઉપાસના છે. ભગવાને આમ કહ્યું છે, મહાવીરે ગૌતમને આમ કહ્યું છે, આ બધી વાત કહેતા આપણું એ ભાવ આલંબન નિક્ષેપ એ ભાવનો છે. પણ સિદ્ધમાં નિક્ષેપ શું સંભવે? એ નિક્ષેપ લેવા માટે કોઈને કોઈ ગુરુને મૂકવા પડશે, કોઈને કોઈ અરિયંતને મૂકવા પડશે, કોઈને કોઈ જ્ઞાનીને મૂકવા પડશે. પરમાર્થ માર્ગના આ બધા ભેદ રહસ્યો બહુ સૂક્ષ્મ છે. કેવળ બુદ્ધિવાદથી આ વાત પકડી શકાય નહીં, સમજી શકાય નહીં, અને એનો નિર્ણયમાં જવું પણ નહીં. પરંતુ જ્ઞાનીઓએ જે સનાતન માર્ગ બતાવ્યો છે એ જ્ઞાનીઓની આપણા ઉપર અનંતા ઉપકાર છે. જો માત્ર સિદ્ધની આરાધના હોય તો ચારે ચાર નિક્ષેપ વાળી બધી વાત પૂરી થાય. કોઈ ભક્તિ કરવાની જરૂર નથી, કોઈના કોઈના સ્તવન ગાવાની જરૂર નથી, કોઈના ચૈત્ય વંદન કરવાની જરૂર નથી, અને કોઈના દેરાસર કરવાની પણ જરૂર શું કામ તારે? સિદ્ધની ઉપાસના કરને, સિદ્ધ જ આત્મા છે અને સિદ્ધ જ પૂર્ણ સ્વરૂપ છે. એ જીવ કોઈ સિદ્ધ પદને પામી નહીં શકે. ભાગવત પણ ના પાડે છે, ગીતા પણ ના પાડે છે, અને જૈનાગમ પણ જુવા માર્ગ આધ્યાત્મિકતાના આ માર્ગની એટલે પ્રશ્ન કર્યો છે, પણ કૃપાળુ દેવે એને નિષેધ નથી કર્યો. આ જ્ઞાનીની કરુણા કે સાહેબ સિદ્ધનું કરીએ તો શું વાંધો? ઘણી વાર ઘણા તો પ્રશ્ન કર્યા કે મગ આવ્યો કર્યો લ્યો, કોઈ વિચારપૂર્વક કરે, કોઈ એમ નેમ કરે, ભલન કરે, પણ જ્ઞાની પુરુષ શું કે કાંઈ વાંધો નથી. તને જો એ પ્રગટ થતું હોય, તને ચકમકની અંદર એ સત્તામાં રહેલો અગ્નિ જો તને પ્રગટ દેખાતો હોય તો શું વાંધો છે? કર ચકમકની ઉપાસના, તારે દીવો લેવાની જરૂર નથી. જ્યાં જ્યાં અહીં અંધાર હોય ચકમકથી જોઈ લેજે પદાર્થ મળે છે કે નહીં. સાહેબ હવે એ ચકમકમાં લેવા જવું ત્યારે હાથમાં પથરો આવી જાય તો ગમે એટલું કરે પાણો તૂટી જાય પણ તણખો જરે નહીં. પણ દીવો તો પ્રગટ છે, દીવો લઈને જાઉં તો અંધકારમાં પણ મને મારું સ્વરૂપ આ પ્રગટ દીવો છે. અરિયન છે પ્રગટ દીવો છે, ગુરુ છે એ પ્રગટ દીવો છે. પ્રગટ દીવો મારા હાથમાં હશે, પ્રગટ દીવાની હું ઉપાસના કરતો હોઈશ તો આત્મ સ્વરૂપ વિશે મને ક્યારે ભ્રાંતિ સંદેહ સંભ્રમ થશે નહીં. પહેલામાં તો થઈ જાય કદાચ કે હું થઈ ગયો પરમાત્મા, અને આવું ઘણી જગ્યાએ થયું છે. આમ બ્રહ્માસ્મીની અંદર આ પ્રકારનો જે વેદની ઉત્કૃષ્ટ છે ત્યાં મૂર્તિ પૂજાનો નિષેધ છે, અને ત્યાં આ ભ્રાંતિ થઈ ગઈ છે. બ્રહ્મ આવે અને હું પોતે બ્રહ્મ છું તો હું બ્રહ્મ છું એ વાત કેવી સરળ છે. કૃપાળુ દેવે મુનિ દેવકર્ણજીને કહ્યું કે એ વાત હું બ્રહ્માસ્મી છે કે ખોટું નથી, પરંતુ જ્યાં સુધી તે સ્થિતિ ઉપલબ્ધ થઈ નથી ત્યાં સુધી તે પ્રાપ્ત કરવા માટેની જે મુમુક્ષુતા છે ને એ રહેવું વધારે સારું છે. અને નહીં તો શબ્દ પ્રયોગ આકરો લખ્યો છે, જ્ઞાનીઓનો પણ ત્યાં અસાતના થશે અનંતા સિદ્ધોની, માટે મૃત્યુનું આવવું અવશ્ય છે. આ બપ્પમમાં ને બપ્પમમાં રહી જશું, આયુષ્ય પૂરું થઈ જશે અને ચર્ચામાંથી નવરા નહીં પડીએ. એટલે એને કહ્યું કે ના, એમ એમ અહમ બ્રહ્માસ્મીનો મંત્ર બોલવાથી ભ્રમ થવાતું નથી, એ તો સાક્ષાત બ્રહ્મની ઉપાસના કરવાથી થાય. ચકમકના સહારે તારો અંધકારનો માર્ગ ઉજાડો નહીં થાય, પ્રગટ દીવો હાથમાં જોશે. અને પછી એ શિષ્યને એટલો વિશ્વાસ આવે છે, એક વાર ગુરુનું ઓળખાણ થાય પ્રગટ ગુરુનું, જ્યાં આત્મસ્ત્વ પ્રાપ્ત છે અને પ્રગટ છે. આ બે વસ્તુ લક્ષમાં લઈએ, એક વાર એનું આપણને શ્રદ્ધાન થાય તો પછી અંદરથી જે વાત નીકળે કે ભલે હો રાત અંધારી દીવો લઈ આપ ઉભા જો, તમે મસાલ જેવા ઉભા છો મારે શું ચિંતા છે માર્ગમાં આગળ વધવા માટે. સાક્ષાત તમે પ્રગટ દીવારૂપ છો પરમાત્મા, આ એની સ્થાન
પરમાત્માની સ્થાપના, પરમાત્માનું નામ, પરમાત્માનું દ્રવ્ય અને પરમાત્માના ભાવ, આ બધા નિક્ષેપથી પ્રભુ મારાથી દૂર નથી, પ્રભુ મારાથી દૂર નથી. અદભુત કૃપાળુ દેવે આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની અંદર, સ્વયં તું તારો ગુરુ બન તો પણ પ્રભુ તારાથી દૂર નથી. પણ સામે આ લક્ષ્ય છે, આવો લક્ષ્ય છે કે આવો સહજરૂપ પરમાત્માની તે ઉપાસના કરી છે, આવા સમર્થ પુરુષની ઉપાસના કરી અને તેને કારણે તારું પ્રગટેલું સહજ સ્વરૂપ છે, હવે તને કોઈ વાંધો આવે નહીં. અને આત્મભાવના જયારે ભાવવી છે ત્યારે આ ભાવથી જ ભાવવી છે. એટલે તે વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે એ પ્રકાર જાણી, આ ત્રણે ત્રણ શરત મૂકી, એ જાણી સિદ્ધની સ્તુતિ કરતા કઈ બાદ જણાતો નથી. જો લખ્યું નથી કરવી જ, સિદ્ધની જ કર, એમાં લખ્યું છે કે બાદ જણાતો નથી. તારો પ્રશ્ન શું છે કે સિદ્ધની સ્તુતિ કરતા કઈ બાધ છે કે કેમ? તો એ કે છે બાધ કઈ જણાતો નથી. અગાઉ તો તમને કહ્યું છે સ્તુતિ કેની કરવી એ પરાભક્તિ માટે, હવે આમાં તને પ્રશ્ન હોય કે બાધ છે? બાધ નથી, બાધ નથી. જ્ઞાની પુરુષની કરુણા કેવી હોય છે, કોઈ નહીં દુભાઈ નહીં એવી જ્ઞાનીની વાણી, કઈ કોઈને વાંધો નથી. પર તને એ રીતે જ પરમાત્મા પણ પ્રાપ્ત થાય તો અમારા નમસ્કાર તને છે. જેમ કોઈ એમ કે આ સદગુરુ છે, મને ખાતરી છે, મને પ્રતીતિ છે, તો મારા પહેલા નમસ્કાર એને છે. કેમ કે આની મુમુક્ષુતા કેટલી ધન્ય છે, તારી મુમુક્ષુતાને ધન્ય છે, તારી દશાને કે તે સત્પુરુષને ઓળખા. કારણ કે મુમુક્ષુના નેત્રો મહાત્મા, અને મુમુક્ષુતામાં આ ગુણ છે, કામ એક આત્માર્થનું બીજો નહીં મનનો. આવી તારી દશા, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ, આવી તારી આત્માર્થ અને આવું તારું જિજ્ઞાસો પણ શોધે કરે, શોધે સદગુરુ યોગ, અને શોધ્યું તો કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. આવા જિજ્ઞાસુ જીવે, કોઈ સત્પુરુષને, કોઈ પરમ પુરુષને, કોઈ જ્ઞાની પુરુષને ઓળખાણ કરવી હોય તો આપણને કદાચ એની ઓળખાણ થાય કે ન થાય, પણ જેને કરી છે એને આપણા નમસ્કાર છે કે ભાઈ તારી નિર્મળ દશા, કે તું મહાત્માના અલૌકિક દશાનું ઓળખાણ કરવું 254, અને તો જ પદાર્થનો નિર્ણય થાય છે. પદાર્થનો અનિર્ણય ક્યારે ખસે? મહાત્મામાં જયારે નિશ્ચય થાય ત્યારે પદાર્થનો અનિર્ણય દૂર થાય છે. અને મહાત્મામાં નિશ્ચય, મહાત્માના યોગે તેની અલૌકિક દશાને ઓળખવી, ઓળખવા પ્રયત્ન કરવો તો જરૂર ઓળખાશે. કારણ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એટલે જેને ઓળખાણી એ કેવો? તો અમારા વંદન કોને? વાહ, તારા થકી હવે અમે એના ઉપર ચાલશું. પણ તારી મુમુક્ષુતાની અમને પ્રતીતિ થવી જોઈએ, કેમ કે મુમુક્ષુતાના લક્ષણ છે. મહાત્માના લક્ષણ તે ઓળખા, પણ મુમુક્ષુતાના લક્ષણ તો બીજો મુમુક્ષુ ઓળખે કે નહીં? આત્મ સ્વરૂપમાં જગત નથી એવી વેદાંતે વાત કહી છે, અથવા એમ ઘટે છે. પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. ત્રીજો પ્રશ્ન એ મૂક્યો છે, આત્મ સ્વરૂપમાં જગત નથી એમ વેદાંત કહે છે અને એમ ઘટે છે, કે આત્મ સ્વરૂપમાં જગત નથી, આત્મામાં ક્યાંય જગત નથી. અને ઘણી વાર આપણે આ નિશ્ચય નહીંથી પણ કે આત્મામાં કંઈ કંઈ આવી ગયું નથી, આત્મા તો અભેદ્ય છે, અખંડ છે, એક છે, એમાં જગત નથી. પણ કૃપાળુદેવ અહીંયા દ્રષ્ટિ આપે છે, એટલો જ પ્રશ્ન અને જવાબ એક જ લીટીમાં આવી ગયો છે. પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર કે બાહ્ય નથી એમ, આત્મામાં જગત નથી, શું આ જડ બધું આત્મામાં આવી ગયું? ના, નથી. એવો અર્થ જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. પણ આંતરિક દ્રષ્ટિએ જગત ક્યાં છે? પોતામાં જ છે. ભાવ જગત, તારા ભાવમાં જગત છે. જગત પદાર્થની દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિએ જગત ભિન્ન જ છે. પણ મને કોઈ સાથેનો બંધ શેનાથી છે? ભાવથી છે. એટલે આંતરિક છે. આખું જગત મારામાં ઓછું છે, વધારે છે, એ શેના આધાર ઉપર છે? જગત આવે મારામાં કેટલું છે બાહ્ય ભાવે, કે આંતરિક ભાવે મારું જગત સાથેનું મમત્વ કેટલું જોડાયેલું? તો કે એમ જો કીધું હોય કે નથી, જગત તો આખું વિશાળ છે, અનંત પદાર્થનું છે, ક્યાંય આત્મામાં થોડું છે? તો કે નથી, છતાં જેટલું છે એટલું છે ક્યાં? પોતાના ભાવની અંદર જ જગત છે, અને એ જ પોતાના ભાવની અશુદ્ધિ છે. કેમ કે એમાં સ્વ અને પરનો ભેદ, પરમાં જે મોહ બુદ્ધિ છે, પરમાં જે મમત્વ છે, પરમાં જે આસક્તિ છે, એ આખા લોક પ્રત્યે હોય તો આખો લોક તારામાં છે, આખો લોક તારામાં છે. જ્ઞાની માટે એક સ્વરૂપમાં વ્યાખ્યા આપી છે કે જ્ઞાની સંસારમાં છે, પણ સંસાર જ્ઞાનીમાં. તો એવી શુષ્ક સિદ્ધાંતની ચર્ચાને કૃપણદેવ કહે છે કે ઉપશમ ઠીક છે, તે ક્યાંય થોડું આપણામાં આવી શકે. મારું તો જે આત્મા છે એ તો અરૂપી છે, એમાં કઈ જગત સમાવેશ થઈ શકે નહીં, એમાં જગત પ્રવેશી શકે નહીં. એક શરીરમાં કાંટો રહી શકતો નથી, પગમાં એક આંખમાં કણો રહી શકતો નથી, તો જગત કઈ થોડું આત્મામાં રહીએ ન રહીએ. એ ઉપશમ માટે બહુ સરસ છે કે છે. ઉપશમ માટે આવો જ અર્થ કરવો હોય તો, આવો જ અર્થ કરવો હોય તો ઉપશમ માટે જીવને ઉપશમ માટે માનવો યોગ્ય ગણાય. પણ વસ્તુ સ્થિતિ જુદી છે. આ શરીર સાથે હું છું અને છતાં શરીર મારામાં નથી. આ જગતને બાજુ ઉપર મૂકી દો તો એ આત્માની અવસ્થા છે. અને જો પોતે એની અંદર છે તો શરીર શું, આખી દુનિયા તારામાં છે. ભાવથી આ જીવ મમત્વના બંધથી બંધાયેલો છે, આ જ એના આસક્તિના બંધનો છે. અને એને કારણે થઈને એ જીવ, એનું જ્ઞાન, એની શક્તિ, એના ગુણો, એનું સ્વરૂપ અવરાયેલું છે. એટલે એમ બાહ્ય ભાવે નિર્ણય ન લેવાય, પણ જીવ અંતર્ભાવે જગત જીવમાં હોય ત્યાં સુધી એનું અશુદ્ધિપણું છે. એમ એ ત્રણ પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે, તે વિશેષ કરી વિચારશો. વિશેષ કંઈ સમાધાન જાણવા ઈચ્છા થાય તે લખશો. જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે. આ પત્ર કોને લખાયો છે? પ્રશ્નો બધા જબરજસ્ત છે, ત્રણે ત્રણ. જીવ કાયા, સિદ્ધ અને અર્યંત, અને પછી આત્મા અને જગત, અંદર છે કે નહીં, બહાર છે, સિદ્ધની સ્તુતિ કરવી કે નહીં, અને કાયાને જીવ જુદા હોય તો કર્મ વેદાય છે ત્યારે કેમ એને આ દુઃખ થાય છે અને કેમ માનું વેદવું થાય? આવા બધા લખ્યા પછી એ બધું સમાધાન થશે. હાલ શું કરવાનું? જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે. આ સિદ્ધની સ્તુતિ કર્તવ્ય છે એ છે જ. પ્રભુશ્રી લખે છે, મુનિશ્રીને લખે છે, સર્વસંગ પરિત્યાગીને, અને એનું સુરતમાં ચાતુર્માસ છે, એને જવાબ લખે છે કે તમારા પ્રશ્નોના જવાબ અમે આપીએ. બરોબર છે બધી વાત, પણ અત્યારે કર્તવ્ય સાચું શું છે? તમારે શું કરવાનું છે? આપણી બધાની મુશ્કેલી આ છે, જે આપણે 506ની અંદર જોઈ લીધું કે વૈરાગ્ય અને ઉપશમ વિના બુદ્ધિનું વિપર્યાસપણું ટળતું નથી. અને બુદ્ધિનું વિપર્યાસપણું ટળે નહીં ત્યાં સુધી સદબુદ્ધિ થતી નથી, અને એ સિદ્ધાંત બોધનું પરિણમન કરી શકતી નથી. જીવમાં એ ક્ષમતા આવતી જ નથી. સાંભળવું એક વાત છે, વાંચવું એક વાત છે, અને તેને પરિણમનમાં લઈ જવી, એ શબ્દોને એના ભાવની અંદર પેલા ટ્રાન્સફોર્મ કરવા અને એ ભાવને પોતાના ભાવમાં ચરિતાર્થ કરવા, આ પ્રોસેસ છે. સિદ્ધાંત બોધ અથવા તો પરમાર્થ માર્ગ અથવા સ્વાધ્યાય, જેમાં સ્વનું અધ્યય વચ્ચે વધે, જેનાથી સ્વ વધુ પ્રકાશિત થાય. જેમ જેમ સ્વાધ્યાયનું બળ વધે તેમ સ્વનું સુસુપ્તપણું ઘટે, સ્વની જાગૃતિ વધે, સ્વની અનુભૂતિ અંશે પણ વધતી જાય. અને જેમ જેમ સ્વની અનુભૂતિ એનું સ્વરૂપ અનુભવમાં આવતું જાય તેમ પર પદાર્થની વિનશ્વરતા, ક્ષણભંગુરતા, તુચ્છપણું સમજાતું જાય. જેમ પર પદાર્થનું તુચ્છપણું સમજાતું જાય તેમ તેમ મોહના પરિણામ મંદ થતા જાય. આ જીવ છૂટશે આજને તો કાલ, કેમ કે હવે એની મોહની એની માત્રા ઘટતી ચાલી છે. અને મોહનો બંધ તૂટે તો જ્ઞાની કે છે બાકી કઈ રહેતું નથી. તો તું જગત તારા આત્મામાં જ છે, મોહથી છે, મોહ છે ત્યાં સુધી જગત ક્યાં છે, પોતામાં કે બહાર? આ મોહને તોડવાનો છે, અને મોહને તોડવા માટે એકમાત્ર જબરજસ્ત આધ્યાત્મિક દર્શનની અંદર, એમાં આધ્યાત્મમાં છે વૈરાગ્ય, પણ જૈન દર્શને ઉત્કૃષ્ટ વાત મૂકી છે કે વૈરાગ્ય અને ઉપશમ એ પાયા છે, એના વિના અધ્યાત્મના રથની યાત્રા થઈ શકશે નહીં. આ બે પેડા છે, એ વિના ચાલશે નહીં. એટલે આવો પ્રસંગ આવે તો મુનિઓને પણ આ ઉપદેશ આ પ્રકારે પરમ કૃપાળુ દેવ કરી દે કે આ બધા પ્રશ્નો બહુ સરસ છે, પણ હાલ કર્તવ્ય તમારે આ છે, વૈરાગ્યના ઉપશમની વર્ધમાનપણું થાય તેમ કરજો, હોય એને વધારજો. વૈરાગ્યને ઉપશમ વધવાથી ચિત્તની નિર્મળતા થશે, ચિત્તની શુદ્ધિ થશે, અને સત્પુરુષોના વચનો શબ્દથી પાર એનો આશય, એનો ભાવ, એનું સ્વરૂપ એ આત્મસાત થશે. એ આત્મસાત થવાથી જ આપણી અંદર રહેલું જે પરમાત્માપણું છે, જે ચેતનતા છે, એ ચેતનતા વધુ પ્રવાહિત થશે, આર્દ્રતા આવશે એની અંદર, ભાવમાં વિનાશ આવશે. એકવાર ભાવમાં વિનાશ આવશે આખા જગત સાથે આત્મીયતા કેળવાશે. સર્વાત્મમાં સમજ, ક્યાં રાગ કરવો, ક્યાં દ્વેષ કરવો, કોની સાથે બોલવું, કોની સાથે બગાડવું, શું કામ, સેને કારણે, શું સ્વરૂપ છે. સંયોગ સંબંધ છે બધા, આ સંયોગ સંબંધ ક્યાં કાયમી હતા? આપણે બહુ સંબંધની વાત કરી પણ સંયોગ સંબંધ ક્યાં કાયમી હતા? સંયોગ સંબંધને ખતમ થતા કેટલી વાર, કા એનું આયુષ્ય પૂરું થાય ને કા આપણું થાય, વાત પૂરી થઈ ગઈ. સંયોગમાં બે વચ્ચેનો સંયોગ છે, બે માંથી જે પેલા જાય સંયોગ પૂરો, તો એ સંયોગ સંબંધ પૂરા થશે. બાકી તો કેટલું પરિભ્રમણ ચાલુ છે અને કેટલા સંયોગો આવા કેટલા થયા છે અનંતા, તો કયા સંબંધને વળગી રહેવું, કયો સાચો, કયા ભાવની અંદરનો સંબંધ સાચો? તો અત્યાર સુધી જે ચાલ્યું છે બધું સ્વપ્ન જ છે. જ્ઞાની કે છે જનક મહારાજાને કીધું ને કે તું ભિખારી છો એ સંયોગ સંબંધ છે, અને તું રાજા છો એ સંયોગ સંબંધ છે. હજુ સાચું નથી પ્રાપ્ત થયું, સ્વપ્ન દશાથી રહિત પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યકત્વને પામે અને પોતાના સ્વસ્વરૂપ રૂપ મોક્ષને પામે. આ સહજ માર્ગને અવલંબન માટે જ્ઞાનીઓએ આ કરુણા કરી છે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.